એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે આપણી આજની જ્ઞાન ગોષ્ઠીમાં. આપણે સૌ ક્યારેક ને ક્યારેક પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જઈએ છીએ અને ઘણીવાર અમુક પુસ્તકો વિશે એટલી બધી વાતો થતી હોય છે જાણે આખું જગત એ જ વાંચી રહ્યું હોય. એ પુસ્તકો એટલે બેસ્ટસેલર બની જાય છે.
નમસ્કાર. અને આ બેસ્ટસેલર શબ્દ છે ને, એની પાછળનું રહસ્ય શું છે? કેમ અમુક જ પુસ્તકો આટલા બધા લોકો સુધી પહોંચે છે અને આમ ચર્ચાનો વિષય બને છે? આજે આપણે આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીશું. જ્હોન સધરલેન્ડનું એક ખૂબ જ રસપ્રદ પુસ્તક છે બેસ્ટસેલર્સ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એના આધારે.
હા, ખરેખર જાણવા જેવું છે. શું એ ફક્ત પુસ્તકની પેલી વાર્તા કે લેખન શૈલી પર જ આધાર રાખે છે કે પછી આખી રમત કંઈક જુદી જ છે? અત્યારના સમયમાં જો ને આપણી પાસે વાંચવા, જોવા, સાંભળવા માટે કેટલું બધું ઉપલબ્ધ છે, ત્યારે કઈ વાર્તાઓ લોકોના મન પર આમ કબજો જમાવી લે છે એ સમજવું બહુ અગત્યનું બની જાય છે. આ પુસ્તક મને લાગે છે કે આપણને એ સમજવાની ચાવી આપે છે.
અને આ સમજ આપનાર લેખક જ્હોન સધરલેન્ડ એ પણ ખાસ છે. તેઓ કોઈ આમ સામાન્ય સાહિત્ય વિવેચક નથી. યુનિવર્સિટી કોલેજ લંડનમાં આધુનિક અંગ્રેજી સાહિત્યના લોર્ડ નોર્થક્લિફ પ્રોફેસર એમેરિટસ તરીકે રિટાયર થયા છે. સાહિત્ય જગતમાં એમનું નામ બહુ જ આદરથી લેવાય છે.
એમને જે વાત જુદા પાડે છે ને, તે એ છે કે તેઓ ફક્ત ઊંચા ગજાના આમ ગંભીર સાહિત્યના જ અભ્યાસુ નથી, પણ જે પુસ્તકો લાખો લોકો વાંચે છે, એટલે કે લોકપ્રિય પુસ્તકો, અને આજના પુસ્તક બજારની દુનિયાને પણ એટલી જ ઊંડાણથી અને સહેજતાથી સમજે છે. યાદ છે ધ ગાર્ડિયનમાં એમની પેલી કોલમ આવતી હતી જેમાં સાહિત્યિક કોયડા ઉકેલતા?
બિલકુલ. એમની દ્રષ્ટિ એટલા માટે અનોખી ગણાય કારણ કે તેઓ, ધારો કે ચાર્લ્સ ડિકન્સ જેવા ક્લાસિક લેખકની કૃતિનું વિશ્લેષણ જે બૌદ્ધિક સાધનો અને ગંભીરતાથી કરે છે, એ જ સાધનો અને ગંભીરતાથી તેઓ ડેનિયલ સ્ટીલ જેવી અત્યંત લોકપ્રિય લેખિકાની નવલકથાઓને પણ તપાસે છે. ખબર છે, તેઓ બેસ્ટસેલર પુસ્તકોને ફક્ત વેપારની વસ્તુ નથી ગણતા, પણ એક મહત્વની સાંસ્કૃતિક ઘટના તરીકે જુએ છે, જે આપણને આપણા સમાજની આશાઓ, ડર અને કલ્પનાઓ વિશે ઘણું બધું કહી જાય છે. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મતલબ સધરલેન્ડ શું કહેવા માંગે છે? સૌથી પહેલી અને કદાચ સૌથી ચોંકાવનારી વાત એ છે કે બેસ્ટસેલર બનવું એ માત્ર નસીબ કે પછી લેખકની પ્રતિભાનો ખેલ નથી. ના, એક જટિલ પ્રક્રિયા છે, એક આખી સિસ્ટમ છે જે પુસ્તકને બનાવે છે. બરાબર, તમે મુદ્દાની વાત પકડી. પુસ્તક એ જ દલીલ કરે છે કે બેસ્ટસેલર એ માત્ર વધુ વેચાતું પુસ્તક નથી, પણ એક શું કહેવાય, સાંસ્કૃતિક ઘટના છે. અને આ ઘટના કોઈ અકસ્માત નથી. તેની પાછળ ઇતિહાસ છે, ટેકનોલોજીમાં આવેલા બદલાવ છે, માર્કેટિંગની ચાલાકી ભરી રમતો છે, લેખકની પોતાની એક ઓળખ એટલે કે બ્રાન્ડ છે, અને જે તે સમયનો સમાજનો મિજાજ, આ બધું જ જવાબદાર હોય છે. એટલે આ પુસ્તક ખાલી વેચાણના આંકડાની વાત નથી કરતું, પણ બેસ્ટસેલર હોવું એટલે શું એ વિચારને જ ખોલી આપે છે.
રસપ્રદ. પુસ્તક આપણને જાણે સમય યાત્રા કરાવે છે. પ્રિન્ટિંગ પ્રેસની શોધથી શરૂ કરીને 18મી સદીમાં નવલકથાનો જન્મ થયો ત્યારથી લઈને સર વોલ્ટર સ્કોટ જેવા પહેલા સ્ટાર લેખકો સુધી, અને પછી એ આજના જમાનાની બેસ્ટસેલર મશીનરીની અંદરની વાત કરે છે કે કેવી રીતે લેખક, તેમનો પાવરફુલ એજન્ટ, કરોડોનું રોકાણ કરતું પબ્લિશિંગ હાઉસ અને આખી માર્કેટિંગ ફોજ, આ બધા ભેગા મળીને એક પુસ્તકને ટોચ પર પહોંચાડે છે.
એટલું જ નહીં, પુસ્તક અલગ અલગ પ્રકારના બેસ્ટસેલર્સની પણ ચર્ચા કરે છે, જેમ કે થ્રિલર્સ છે, રોમાન્સ છે, કે પછી હેરી પોટર જેવા બાળકોના પુસ્તકો કેમ આટલા સફળ થાય છે, હાર્ડકવર અને પેપરબેક વચ્ચે ભાવનો તફાવત કેમ હોય છે અને તેનું અર્થશાસ્ત્ર શું છે, અને છેલ્લે એવા મૃત બેસ્ટસેલર્સની પણ વાત કરે છે જે એક સમય ખૂબ ચાલ્યા પણ આજે સાવ ભૂલાઈ ગયા છે. આ બધું એ જ દર્શાવે છે કે બેસ્ટસેલર્સ ખરેખર જે તે સમયના સમાજનો અવાજ હોય છે.
ચાલો આ મશીનરીને થોડી વધુ નજીકથી જોઈએ. પહેલો સવાલ તો એ જ થાય કે આપણે બેસ્ટસેલર કોને કહીશું? સધરલેન્ડ અહીં એક બહુ મહત્વની વાત કરે છે. માત્ર કુલ કેટલી નકલો વેચાઈ એ નહીં, પણ એ નકલો કેટલી ઝડપથી વેચાઈ, એ ગતિ, વેલોસિટી જેને કહેવાય, એ વધુ મહત્વની છે. જ્યારે કોઈ પુસ્તક ખૂબ ઝડપથી વેચાવા લાગે ત્યારે તેની આસપાસ એક બઝ એટલે કે ચર્ચાનો માહોલ બને છે અને તે સાંસ્કૃતિક ઘટના બને છે.
અને પેલી જે બેસ્ટસેલર લિસ્ટ આપણને જોઈએ છે ને, જેમ કે ન્યુયોર્ક ટાઈમ્સની ફેમસ લિસ્ટ, તે ખરેખર તો વેચાણનો ચોક્કસ હિસાબ નથી આપતી. એ પોતે જ એક જબરદસ્ત માર્કેટિંગ ટૂલ બની જાય છે. એકવાર પુસ્તક એ લિસ્ટમાં આવી ગયું એટલે એનું વેચાણ ઓર વધી જાય, જાણે સફળતા વધુ સફળતાને ખેંચી લાવે, ખરું ને?
હા, બિલકુલ. અને આ બેસ્ટ સેલરનો વિચાર કંઈ આજકાલનો નથી, તેની પાછળ તો સદીઓનો ઇતિહાસ છે. છાપકામની શોધ થઈ, લોકોમાં વાંચન લેખન વધ્યું અને ખાસ કરીને નવલકથા જેવું સાહિત્ય સ્વરૂપ વિકસ્યું, આ બધાએ જાણે બેસ્ટ સેલર માટે મેદાન તૈયાર કર્યું. ડેનિયલ ડેફોનું રોબિન્સન ક્રુસો કે સેમ્યુઅલ રિચાર્ડસનનું પેમેલા, આ બધા શરૂઆતના ઉદાહરણો ગણી શકાય. પણ સર વોલ્ટર સ્કોટ કદાચ પહેલા એવા લેખક હતા જેમનું નામ જ એક બ્રાન્ડ બની ગયું હતું. લોકો એમની નવી નવલકથાની રાહ જોતા.
અને પછી આવ્યો વિક્ટોરિયન યુગ. ચાર્લ્સ ડિકિન્સ જેવા લેખકોએ તો કમાલ કરી. એમણે પોતાની નવલકથાઓ હપ્તે હપ્તે છાપી, સિરિયલાઇઝેશન જેને કહે છે, અને માસ માર્કેટિંગ
ગ્રો પબ્લિશિંગ દ્વારા લાખો કરોડો વાચકો સુધી પહોંચાડી. અને હેરિયટ બીચર સ્ટોવનું અંકલ ટોમ્સ કેબિન યાદ છે? એ પુસ્તકનો તો દુનિયાભરમાં એવો પ્રભાવ પડ્યો કે એણે અમેરિકામાં ગુલામી પ્રથા નાબૂદ કરવામાં પણ ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. આ બતાવે છે કે પુસ્તકો ફક્ત મનોરંજન નથી, એ સામાજિક બદલાવના શક્તિશાળી હથિયાર પણ બની શકે છે.
આ તો થઈ ઇતિહાસની વાત, પણ આજના જમાનાનું શું? આજે કોઈ પુસ્તક બેસ્ટ સેલર કેવી રીતે બને છે? સધરલેન્ડ એને મશીન કહે છે. આ મશીન કેવી રીતે કામ કરે છે?
હા, આ આધુનિક બેસ્ટ સેલર મશીનના કેટલાક મુખ્ય કલાકારો છે. પહેલો તો લેખક પોતે, જે હવે ખાલી લખતા નથી પણ પોતાની એક પબ્લિક પર્સનાલિટી બનાવે છે, ઇન્ટરવ્યૂ આપે છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, ટૂંકમાં પુસ્તકના પ્રમોશનનો એક ભાગ બની જાય છે. પછી આવે છે લિટરરી એજન્ટ, જે લેખક અને પ્રકાશક વચ્ચે એક શક્તિશાળી કડી છે, જે મોટી એડવાન્સ રકમ અને રોયલ્ટીની શરતો નક્કી કરાવે છે.
અને પછી પેલો મોટો ખેલાડી, પ્રકાશક, જે ખરેખર તો એક મોટો જુગાર રમે છે એમ કહી શકાય. એ લાખો રૂપિયાનું રોકાણ કરીને કોઈ પુસ્તક પર દાવ લગાવે છે, એ આશાએ કે આ પુસ્તક એટલું ચાલશે કે બીજા 10 પુસ્તકોની ખોટ પણ ભરપાઈ કરી દેશે. અને છેલ્લે આખી હાઇપ મશીનરી, જેમાં માર્કેટિંગ, પબ્લિસિટી, મીડિયા કવરેજ, બુક ટૂર, એડવર્ટાઇઝિંગ બધું જ આવી જાય.
આમાં વળી ગેટકીપર્સ અને ઇન્ફ્લુએન્સર્સનો રોલ પણ બહુ મોટો છે. ગેટકીપર્સ એટલે કે દ્વારપાળો, જેમ કે બુકર કે નોબલ જેવા પ્રતિષ્ઠિત સાહિત્ય પુરસ્કારો, એ મળે એટલે પુસ્તકનું નસીબ બદલાઈ જાય. અને ઇન્ફ્લુએન્સર્સ એટલે પ્રભાવ પાડનારા. આમાં સૌથી મોટું ઉદાહરણ એટલે ઓપરા વિન્ફ્રેનો બુક ક્લબ. એને તો ઓપરા ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓપરા પોતાના શો પર જે પુસ્તકની ભલામણ કરે એ રાતોરાત લાખોની સંખ્યામાં વેચાઈ જતું. ખરેખર અકલ્પનીય પ્રભાવ.
આ બધા વચ્ચે પેપરબેક પુસ્તકોએ પણ મોટી ક્રાંતિ કરી, ખરું ને? પહેલા પુસ્તકો મોંઘા હાર્ડકવરમાં આવતા, જે સામાન્ય માણસને કદાચ ન પરવડતા હોય. પણ સસ્તા પેપરબેક આવ્યા પછી વાંચન વધુ લોકો સુધી પહોંચ્યું. એગાથા ક્રિસ્ટીની ડિટેક્ટિવ વાર્તાઓ હોય કે ઇયાન ફ્લેમિંગના જેમ્સ બોન્ડ, પેપરબેકે તેમને ઘરે ઘરે પહોંચાડ્યા.
બરાબર. અને બીજા વિશ્વયુદ્ધ પછી તો બ્લોકબસ્ટર પુસ્તકોનો યુગ આવ્યો. જેમ ફિલ્મોમાં બ્લોકબસ્ટર હોય તેમ પુસ્તકોમાં પણ મોટા પાયે માર્કેટિંગ ઝુંબેશ. પુસ્તક પરથી ફિલ્મ બને, જેમ કે જોઝ કે ધી એક્સોર્સિસ્ટ, મલ્ટીમીડિયા ટાઈન, આ બધું શરૂ થયું. આનાથી એજન્ટોની તાકાત વધી, પબ્લિશિંગ હાઉસો મોટા કોર્પોરેટ ગ્રુપ બન્યા અને લેખકો પોતે પણ ફિલ્મી સિતારાઓ જેવા સેલિબ્રિટી બની ગયા.
પુસ્તક જનર ફિક્શન એટલે કે અમુક ચોક્કસ પ્રકારની વાર્તાઓ, જેમ કે થ્રિલર, રોમાન્સ, સાયન્સ ફિક્શન, હોરર વિશે પણ રસપ્રદ વાત કરે છે. સધરલેન્ડ કહે છે કે આ પ્રકારનું ફિક્શન તો જાણે પબ્લિશિંગ ઉદ્યોગનું એન્જિન રૂમ છે. અને એ એક સિદ્ધાંત પર ચાલે છે, અપેક્ષિત આનંદ.
આનો મતલબ એ કે વાચક જ્યારે જ્હોન ગ્રિશમનું કોર્ટરૂમ ડ્રામા, ડેનિયલ સ્ટીલની રોમેન્ટિક નવલકથા કે સ્ટીફન કિંગની હોરર સ્ટોરી હાથમાં લે છે, ત્યારે એને ખબર હોય છે કે એને કેવા પ્રકારનો અનુભવ મળશે, અને એમને એ જ જોઈએ છે. આ લેખકો પોતાના ક્ષેત્રના માહેર હોય છે અને એમના લાખો વફાદાર વાચકો હોય છે જે એમની દરેક નવી કૃતિની રાહ જોતા હોય છે. આ જોનરી ફિક્શન જ પ્રકાશન ઉદ્યોગને સતત નફો કમાવી આપે છે અને આર્થિક રીતે ટકાવી રાખે છે એમ કહી શકાય.
અને પછી આવે છે બાળકોના પુસ્તકોની અનોખી દુનિયા. આ પણ એક બહુ મોટી અને શક્તિશાળી કેટેગરી છે. અને આનું સૌથી મોટું, સૌથી સફળ ઉદાહરણ કયું કહેવાની જરૂર છે? જે કે રોલિંગની હેરી પોટર સિરીઝ.
હેરી પોટરે તો જાણે ઇતિહાસ રચી દીધો. એ આમ તો બાળકો માટે લખાઈ હતી, પણ નાના મોટા સૌ એના દીવાના થઈ ગયા. પુસ્તક લેવા માટે લોકો મધરાતે બુક સ્ટોર્સની બહાર લાઈનો લગાવતા હતા. આવું ક્યાંને જોવા નહોતું મળ્યું. એ માત્ર પુસ્તક શ્રેણી ન રહી, પણ એક ગ્લોબલ મલ્ટીમીડિયા એમ્પાયર બની ગયું. ફિલ્મો, મર્ચન્ડાઇઝ, થીમ પાર્ક, શું નથી.
બાળ પુસ્તકોની સફળતા પાછળ બીજા પણ કારણો છે મને લાગે છે. મોટાભાગે માતા પિતા બાળકો માટે ખરીદે છે. બાળકો એકનું એક પુસ્તક વારંવાર વાંચે છે અને એ પુસ્તકો બાળપણની સુખદ યાદો સાથે જોડાઈ જાય છે, એટલે એનો પ્રભાવ લાંબો સમય રહે છે.
પુસ્તક હાર્ડકવર અને પેપરબેક વચ્ચેના ભાવના તફાવત પાછળનું અર્થશાસ્ત્ર પણ સમજાવે છે. શરૂઆતમાં ઊંચી કિંમતે હાર્ડકવર આવે અને થોડા સમય પછી ઓછી કિંમતે પેપરબેક. આને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન એટલે કે કિંમત ભેદભાવની નીતિ કહેવાય, જે ઉત્સાહી વાચકો રાહ ન જોઈ શકે અથવા જેમને પુસ્તક ભેટ આપવું હોય કે પોતાની લાઇબ્રેરીમાં શોભાવવું હોય તેઓ મોંઘું હાર્ડકવર ખરીદે, બાકીના લોકો સસ્તા પેપરબેકની રાહ જુએ. આ રીતે પ્રકાશક જુદા જુદા વર્ગના ગ્રાહકો પાસેથી વધુમાં વધુ કમાણી કરી શકે છે.
કોઈ પુસ્તકનું વૈશ્વિક બેસ્ટસેલર બનવું એ વળી એક અલગ જ પડકાર છે, સાચું ને? એના માટે પુસ્તકના અનુવાદના હક્કો વેચવા પડે, જુદી જુદી સંસ્કૃતિઓની પસંદ નાપસંદ સમજવી પડે અને આખી દુનિયામાં એક સાથે માર્કેટિંગ કરવું પડે. મોટાભાગે અંગ્રેજી ભાષાનું બજાર, જેને એંગ્લોસ્ફિયર કહે છે, તે આનું મુખ્ય કેન્દ્ર હોય છે. ડેન બ્રાઉનનું ધ ડાવિન્ચી કોડ આનું ક્લાસિક ઉદાહરણ છે. એ પુસ્તકે દુનિયાભરમાં કેટલો હોબાળો મચાવ્યો હતો.
અને હવે તો ડિજિટલ યુગ છે. એમેઝોન, કિન્ડલ જેવા ઈ રીડર્સ, ઓડિબલ જેવી ઓડિયો બુક એપ્સ અને સૌથી મોટી વાત સેલ્ફ પબ્લિશિંગ પ્લેટફોર્મ્સ. આ બધાએ આખી રમત જ બદલી નાખી છે. હવે લેખકો પરંપરાગત પ્રકાશકો અને એજન્ટો પર આધાર રાખ્યા વગર સીધા વાચકો સુધી પહોંચી શકે છે. 50 Shades of Grey જેવું પુસ્તક, જે પહેલાં ફેન ફિક્શન તરીકે ઓનલાઈન શરૂ થયું હતું, તે આનું મોટું ઉદાહરણ છે. એણે પરંપરાગત દ્વારપાળોને બાયપાસ કરીને અભૂતપૂર્વ સફળતા મેળવી.
અને છેલ્લે પેલો રસપ્રદ વિચાર, ડેડ બેસ્ટસેલર્સ એટલે કે મૃત બેસ્ટસેલર્સ, એવા પુસ્તકો જે પોતાના સમયમાં લાખોની સંખ્યામાં વેચાયા, લોકોએ ગાંડા કાઢ્યા, પણ આજે એનું નામ લેનાર પણ કોઈ નથી. આ શું બતાવે છે? એ જ કે બેસ્ટસેલર બનવું એ કાયમી સાહિત્યિક ગુણવત્તાની ગેરંટી નથી. એ મોટાભાગે જે તે સમયની જરૂરિયાત, જે તે સમયના લોકોની રૂચિનું પ્રતિબિંબ છે. સમય બદલાય, રૂચિ બદલાય અને બેસ્ટસેલર ભૂલાઈ જાય. તો આ બધી ચર્ચા પરથી આ પુસ્તકના મુખ્ય સંદેશા શું તારવી શકાય? મારા મતે પહેલો અને સૌથી મોટો પાઠ એ છે કે બેસ્ટસેલર એક કુદરતી રીતે પાકતું ફળ નથી, પણ એક બનાવવામાં આવેલું ઉત્પાદન છે. લેખકની મહેનત તો ખરી જ, પણ તેની પાછળ એક આખું ઇન્ડસ્ટ્રીયલ મશીન કામ કરે છે. એજન્ટ, પ્રકાશક, માર્કેટિંગ ટીમ, મીડિયા, આપણે ભારતમાં પણ જોઈએ છે કે મોટા પબ્લિશિંગ હાઉસ કેવી રીતે પુસ્તક લોન્ચ પહેલા જ માહોલ બનાવે છે.
બરાબર. બીજો મુદ્દો જે હંમેશા ચર્ચામાં રહે છે, કલા અને વાણિજ્ય વચ્ચેનો સંબંધ, કે કહો કે તણાવ. શું પુસ્તક સાહિત્યિક રીતે મૂલ્યવાન છે કે પછી એ ફક્ત વેચાય એવું પેકેજ છે? સધરલેન્ડ કોઈ એક પક્ષ નથી લેતા, પણ એ સ્પષ્ટ કરે છે કે સારું પુસ્તક હોવું અને સફળ પુસ્તક હોવું એ બંનેના માપદંડ અને લક્ષ્યો ઘણીવાર જુદા હોય છે.
ત્રીજું, અને આ મને બહુ ગમ્યું, બેસ્ટસેલર એ પોતાના સમયનો અરીસો છે. એ જે તે સમયના સમાજનો મિજાજ, આપણે કહીએ ને ઝાઇટગાઇસ્ટ, એ પકડે છે. લોકોની ચિંતાઓ, આશાઓ, ડર, જિજ્ઞાસાઓ, આ બધું એમાં ઝલકે છે. જેમ ધ ડાવિન્ચી કોડમાં લોકોનો સ્થાપિત સત્તાઓ સામેનો અવિશ્વાસ અને રહસ્યો જાણવાની ઉત્સુકતા દેખાઈ, આપણે પણ વિચારી શકીએ કે અત્યારે ભારતમાં જે પુસ્તકો ખૂબ વેચાઈ રહ્યા છે તે આપણા આજના સમાજ વિશે શું કહી રહ્યા છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો છે ટેકનોલોજીનો પ્રભાવ. પ્રિન્ટિંગ પ્રેસથી શરૂ કરીને રેડિયો, ટીવી અને હવે ઇન્ટરનેટ, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, ઈ બુક્સ આ દરેક ટેકનોલોજીએ પુસ્તકો કેવી રીતે બને છે, વેચાય છે અને સૌથી અગત્યનું કેવી રીતે વંચાય છે તે બધું જ બદલી નાખ્યું છે. ગુજરાત અને ભારતમાં જુઓ ને, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટોએ પુસ્તકોના પ્રચાર અને વેચાણ પર કેટલી મોટી અસર પાડી છે.
પાંચમો મુદ્દો છે પેલી જેનર ફિક્શન, ફોર્મ્યુલા અને બ્રાન્ડિંગની શક્તિ. અપેક્ષિત આનંદનો વિચાર અને લેખક પોતે જ એક બ્રાન્ડ બની જાય તે. લોકો ઘણીવાર વાર્તા કરતા લેખકના નામ પરથી પુસ્તક ખરીદે છે. આપણે ત્યાં પણ નવા ચેતન ભગતનું પુસ્તક કે નવી અમીશ ત્રિપાઠીની સિરીઝ આ નામ જ વેચાણ માટે પૂરતું હોય છે. આ કદાચ વાચકોની અમુક મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો પૂરી કરે છે, જેમ કે રોજિંદી જિંદગીથી ભાગી છૂટવા, એસ્કેપિઝમ જેને કહીએ, કે પછી પોતાના જેવા વિચારોનું સમર્થન મેળવવા.
અને છેલ્લો છઠ્ઠો મુદ્દો એ દ્વારપાળો અને પ્રભાવકોની સતત બદલાતી ભૂમિકા. પહેલાં સાહિત્યક પુરસ્કારો અને અખબારના વિવેચકો હતા, પછી ઓપરા જેવા ટીવી શો આવ્યા, અને હવે છે યુટ્યુબર્સ, ઇન્સ્ટાગ્રામના બુકસ્ટાગ્રામર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ. આ બધા પુસ્તકની સફળતા નક્કી કરવામાં ભાગ ભજવે છે, અને આની સાથે જ જોડાયેલી છે લોકપ્રિયતાની ક્ષણભંગુરતા. આજે જે ટોચ પર છે તે કાલે ક્યાંય ન પણ હોય. ડેન બેસ્ટસેલર્સ યાદ કરો.
પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે સીધા મગજમાં ઉતરી જાય, ખબર છે. ચલો અમુક પર નજર કરીએ. પહેલો વિચાર જે મને ખૂબ સ્પર્શી ગયો, બેસ્ટસેલર તેની વેચાયેલી નકલોની કુલ સંખ્યાથી નહીં પણ તેના વેચાણની ગતિથી વ્યાખ્યાયિત થાય છે. આ ગતિ જ સાંસ્કૃતિક બઝ બનાવે છે. આ ખરેખર બેસ્ટસેલરને જોવાની આખી દ્રષ્ટિ બદલી નાખે છે. વાત લાખો કોપી વેચાય તેની નથી, પણ એ લાખો કોપી કેટલી ઝડપથી વેચાય તેની છે. એ સ્પીડ જ મહત્વની છે.
અને બીજો એક વિચાર જે પબ્લિશિંગ ઉદ્યોગની નરી વાસ્તવિકતા બતાવે છે, આધુનિક પ્રકાશક સાહિત્યના સંરક્ષક કરતાં કેસિનો જેવો વધુ છે, જે થોડા સંભવિત જેકપોટ પુસ્તકો પર મોટા દાવ લગાવે છે અને આશા રાખે છે કે તેમાંથી થતો નફો બાકીના બધા નુકસાનની ભરપાઈ કરી દેશે. આ સાંભળીને સમજાય કે પબ્લિશિંગ કેટલું રિસ્કી બિઝનેસ છે. મોટાભાગના પુસ્તકો તો નફો કરતા જ નથી.
ત્રીજું, જેનર ફિક્શનના ચાહકો માટે. જેનર ફિક્શન અપેક્ષિત આનંદના સિદ્ધાંત પર બનેલ બેસ્ટસેલર ઉદ્યોગનું એન્જિન રૂમ છે. વાચકો પરિચિત અનુભવના કુશળ અમલ માટે વારંવાર પાછા ફરે છે. આ સમજાવે છે કે શા માટે થ્રિલર, રોમાન્સ કે સાઇફાઈના લેખકો આટલા બધા વફાદાર વાચકો ધરાવે છે. વાચકોને ખાતરી હોય છે કે તેમને નિરાશા નહીં મળે.
અને પેલો ડેડ બેસ્ટસેલર્સનો વિચાર જે ફરી યાદ કરવા જેવો છે, સાહિત્યનું કબ્રસ્તાન ડેડ બેસ્ટસેલર્સથી ભરેલું છે. તેમની નિયતિ સાબિત કરે છે કે બેસ્ટસેલર બનવું એ સમકાલીન સુસંગતતાનું માપ છે, શાશ્વત યોગ્યતાનું નહીં. આ થોડું ગંભીર છે પણ સત્ય છે. આજે જે પુસ્તક માથે ચડીને બોલે છે તે આવતી પેઢીને કદાચ યાદ પણ ન હોય.
અને એક છેલ્લો ખૂબ જ માર્મિક અને કદાચ થોડો વિવાદાસ્પદ વિચાર, કોઈ સમાજને સમજવા માટે તેના વિવેચકો કયા પુસ્તકોની પ્રશંસા કરે છે તે ન પૂછો, તેના લોકો ખરેખર કયા પુસ્તકો વાંચે છે તે પૂછો. આ સીધું લોકપ્રિય સંસ્કૃતિના મહત્વ પર આંગળી છીંદે છે. ભલે બુદ્ધિજીવીઓ નાકનું ટીચકું ચડાવે, પણ લોકો શું વાંચી રહ્યા છે એ જાણવું સમાજને સમજવા માટે વધુ જરૂરી છે.
તો આ બધી વાતો સાંભળીને કોઈને થાય કે ભાઈ આ બધું જાણીને મને શું ફાયદો, આ પુસ્તકના વિચારો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે. જુઓ, એક સામાન્ય વાચક તરીકે આ પુસ્તક આપણને વધુ જાગૃત ગ્રાહક બનાવે છે. હવે પછી આપણે બુકસ્ટોરમાં જઈશું કે ઓનલાઈન પુસ્તક જોઈશું ત્યારે પહેલા પાના પર ચમકતા બેસ્ટસેલર ટેગ પાછળની કહાણી આપણને ખબર હશે. આપણને સમજાશે કે આ માત્ર પુસ્તકની ગુણવત્તાનું જ પરિણામ નથી, પણ તેની પાછળ મોટું માર્કેટિંગ અને રોકાણ પણ છે. આ જાણકારી આપણને કદાચ પેલી હાઇપથી દૂર જઈને આપણી રૂચિ મુજબના ઓછા જાણીતા પણ સારા પુસ્તકો શોધવા માટે પ્રેરિત કરી શકે છે.
સાચી વાત છે, અને એ આપણને આપણી પોતાની વાંચવાની પસંદગીઓને પણ વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. મને કેમ અમુક પ્રકારની વાર્તાઓ ગમે છે, શું હું પણ પેલો અપેક્ષિત આનંદ શોધી રહ્યો છું, અથવા શું હું કોઈ ચોક્કસ બ્રાન્ડનો ચાહક બની ગયો છું, અને હા, કદાચ ભૂતકાળના પેલા ડેડ બેસ્ટસેલર્સ શોધીને વાંચવાની પણ મજા આવે. એ જાણવા કે આજથી 50-100 વર્ષ પહેલાં લોકો શું વાંચીને રોમાંચિત થતા હતા.
જે લોકો લેખન સાથે જોડાયેલા છે, પછી તે લેખક હોય, પત્રકાર હોય કે બ્લોગર, તેમના માટે આ પુસ્તક પ્રકાશન અને મીડિયા જગતની વાસ્તવિકતાઓ સામે લાવે છે. અને જે લોકો માર્કેટિંગ, બિઝનેસ કે એડવર્ટાઇઝિંગમાં છે તેમના માટે તો આ પુસ્તક એક કેસ સ્ટડી જેવું છે. બેસ્ટસેલર કેવી રીતે બનાવાય છે, હાઇપ કેવી રીતે ઊભી કરવી, ઇન્ફ્લુએન્સર્સનો ઉપયોગ કેવી રીતે કરવો, બ્રાન્ડિંગનું મહત્ત્વ શું છે, આ બધું જ કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસના લોન્ચિંગ માટે શીખવા જેવું છે. પેલી ઓપરા ઇફેક્ટ તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગનો ક્લાસિક પાર્ટ છે.
સાચું કહું તો આ પુસ્તક વિશે વાત કરીને અને તેના વિચારો જાણીને મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે બેસ્ટસેલર બનવું એ ખરેખર કેટલી જટિલ અને બહુ પરિમાણીય પ્રક્રિયા છે. એ માત્ર સારું લખવાની વાત નથી, પણ એમાં સંસ્કૃતિ, સમય, ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, માર્કેટિંગ, મનોવિજ્ઞાન કેટલું બધું જોડાયેલું છે. અને પેલું ડેડ બેસ્ટસેલર્સનો વિચાર એ મગજમાંથી જતો જ નથી. આજે જે આટલું પોપ્યુલર છે એ કાલે ભૂલાઈ જશે, એ વિચાર જ કેટલો વિચિત્ર છે.
મારા માટે મુખ્ય શીખ એ રહી કે આપણે પુસ્તકોને ફક્ત સારું કે ખરાબ, સાહિત્યિક કે વ્યાપારી એવા સરળ ખાનાઓમાં વહેંચી દેવાને બદલે થોડા વધુ ઊંડા પ્રશ્નો પૂછવા જોઈએ. જેમ કે આ પુસ્તક આટલું બધું કેમ વેચાયું, તેની લોકપ્રિયતા આપણા આજના સમાજ વિશે, આપણી સામૂહિક માનસિકતા વિશે શું કહે છે, કઈ વ્યાપારી અને સાંસ્કૃતિક તાકાતોએ તેને આટલા બધા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી. આ પુસ્તક આપણને પુસ્તકો, માધ્યમો અને આપણી આસપાસની સંસ્કૃતિ વિશે વધુ ઝીણવટપૂર્વક અને વધુ વિવેચક દૃષ્ટિથી વિચારવા પ્રેરે છે. લોકપ્રિય વસ્તુને ઉતારી પાડવાને બદલે તેને સમજવાનો પ્રયાસ કરવો મને લાગે છે કે વધુ મહત્વનું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે.
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.